એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજના આપણા વિચાર મંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળ્યા છીએ જેણે એમ કહી શકાય કે પશ્ચિમી વિચારધારા પર બહુ જ ઊંડી છાપ છોડી છે. લગભગ 2400 વર્ષ પહેલાં લખાયેલું પ્લેટોનું પ્રજાસત્તાક, એટલે કે ધ રિપબ્લિક.
બિલકુલ. અને કદાચ કોઈને એમ થાય કે ભાઈ આટલું જૂનું પુસ્તક આજે શું કામનું, પણ જુઓ જ્યારે આપણે સમાજમાં ન્યાય એટલે શું, સારું નેતા કેવો હોય, અથવા તો વ્યક્તિ તરીકે આપણે સંતુલિત જીવન કઈ રીતે જીવવું, આવા સવાલો વિચારીએ છીએ, ત્યારે પ્લેટોના વિચારો આજે પણ એટલા જ ધારદાર અને પ્રાસંગિક લાગે છે ને?
સાવ સાચી વાત. તો આ મહાન વિચારક પ્લેટો એ હતા કોણ, એમની થોડી વાત કરીએ. એમનો જન્મ તો એથેન્સના એક સારા કુલીન પરિવારમાં થયેલો, પણ એમના જીવન પર સૌથી મોટો પ્રભાવ કોનો હતો ખબર છે? એમના ગુરુ સોક્રેટ્સનો.
હા, સોક્રેટીસ. અને પેલી ઘટના બની જ્યારે એથેન્સની લોકશાહીએ જ સોક્રેટીસને મૃત્યુદંડ આપ્યો. એનાથી યુવાન પ્લેટો ખરેખર હચમચી ગયા હતા. રાજકારણમાંથી, તત્કાલીન લોકશાહી વ્યવસ્થામાંથી એમનો વિશ્વાસ જ ઉઠી ગયો.
એટલે એ ઘટના જ એમને તત્વજ્ઞાન તરફ દોરી ગઈ એમને.
બરાબર. અને પછી એમણે એથેન્સમાં પેલી એકેડેમી શરૂ કરી. એક રીતે જુઓ તો પશ્ચિમની પહેલી યુનિવર્સિટી જેવું કહી શકાય.
અને એમની લખવાની સ્ટાઇલ પણ અલગ હતી, મોટા ભાગે સંવાદોમાં લખતા નહીં, જેમાં સોક્રેટીસ જ મુખ્ય પાત્ર હોય.
હા, અને પ્રશ્નો પૂછી પૂછીને, પેલી સોક્રેટિક મેથડ જેને કહીએ છીએ, વાતના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન.
એટલે એમનામાં સૈદ્ધાંતિક ઊંડાણ તો હતું જ, પણ સાથે સાથે,
હા, એમણે ગણિત, સંગીત, કસરતનું શિક્ષણ લીધેલું, દુનિયા પણ ફરેલા, અલગ અલગ રાજ્યો જોયેલા, એટલે સિદ્ધાંત અને થોડો ઘણો વ્યવહારુ અનુભવ, ભલે કડવો રહ્યો હોય, એ બંનેનું મિશ્રણ હતું. આ બધું જ એમને પ્રજાસત્તાક જેવો ગ્રંથ લખવા માટે તૈયાર કરતું હતું એમ કહી શકાય.
તો હવે આવીએ પુસ્તક પર. પ્રજાસત્તાક, આનો મુખ્ય સૂર શું છે? મતલબ શું કહેવા માગે છે પ્લેટો આમાં?
જો પુસ્તકની શરૂઆત એક બહુ જ સાદા લાગતા સવાલથી થાય છે, ન્યાય એટલે શું? પણ આ સવાલનો જવાબ શોધતા શોધતા પ્લેટો આપણને ક્યાંય સુધી લઈ જાય છે. એક આખું આદર્શ રાજ્ય કેવું હોય, એની વાત, માનવ આત્મા કેવો છે, જ્ઞાન શું છે, અજ્ઞાન શું છે, સારું જીવન કોને કહેવાય, બધું જ આવી જાય છે.
ઓહો, એટલે ખાલી ન્યાયની વ્યાખ્યા નથી, ઘણું બધું છે. પણ કેન્દ્રમાં શું છે, મુખ્ય વિચાર શું છે?
કેન્દ્રમાં પ્લેટોનો એક મજબૂત દાવો છે. એ કહે છે કે ન્યાયી બનવું એ ખાલી સમાજના ડરથી કે સારું દેખાવા માટે નથી કરવાનું. ન્યાય પોતે જ વ્યક્તિ માટે સૌથી સારી વસ્તુ છે. એક ન્યાયી માણસનું જીવન છે ને, એ અન્યાયી માણસ કરતાં હંમેશા વધારે સુખી અને સારું જ હોય, ભલે પછી બહારથી તકલીફો દેખાતી હોય.
પણ આ સાબિત કઈ રીતે કરે?
હા, એના માટે જ પ્લેટો એક બહુ જ રસપ્રદ રસ્તો અપનાવે છે. એ કહે છે કે રાજ્ય અને વ્યક્તિનો આત્મા એ બંને વચ્ચે સમાનતા છે. આમ સમજો કે અરીસા જેવું.
અચ્છા, એટલે રાજ્યમાં ન્યાય કેવો દેખાય એ સમજીએ તો વ્યક્તિમાં ન્યાય કેવો હોય એ સમજાઈ જાય, એવું?
બરાબર, એકદમ બરાબર. એ કહે છે કે જેમ એક આદર્શ રાજ્ય હોય, માનો કે કાલીપોલિસ, એમાં ત્રણ વર્ગ હોય, શાસકો, સૈનિકો અને ઉત્પાદકો. જ્યારે આ ત્રણે પોતપોતાનું કામ સુમેળથી કરે, કોઈ બીજાના કામમાં દખલ ન કરે, ત્યારે રાજ્ય ન્યાયી કહેવાય.
ઓકે.
હવે એ જ રીતે વ્યક્તિના આત્મામાં પણ ત્રણ ભાગ છે. એક છે તર્ક, એટલે આપણો વિવેક, બુદ્ધિ. બીજો છે જુસ્સો, આપણી હિંમત, ગુસ્સો, આવેશ.
બરાબર.
અને ત્રીજો છે વાસના, એટલે આપણી બધી ઈચ્છાઓ, ભૂખ, તરસ.
હા.
તો જ્યારે આપણો તર્ક, આપણી બુદ્ધિ એ જુસ્સાની મદદથી આપણી વાસનાઓ પર યોગ્ય રીતે શાસન કરે, એને કાબૂમાં રાખે, ત્યારે આપણો આત્મા ન્યાયી બને છે. એટલે ન્યાય એટલે શું? આંતરિક સંવાદિતા, અંદરની વ્યવસ્થા.
વાહ, આ તો ખરેખર બહુ જ ઊંડો અને રસપ્રદ વિચાર છે. ચાલો આ પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત પેલી ન્યાયની અલગ અલગ વ્યાખ્યાઓથી થાય છે, બરાબર ને?
હા, પુસ્તકાયમાં એ જ છે. સોક્રેટીઝ શરૂઆતમાં કેટલીક પ્રચલિત વ્યાખ્યાઓને પડકારે છે, જેમ કે સેફાલસ કહે છે, ન્યાય એટલે સાચું બોલવું અને દેવું હોય તો ચૂકવી દેવું.
સરળ લાગે છે.
હા, પણ સોક્રેટીઝ તરત સવાલ પૂછે, ધારો કે તમારો મિત્ર પાગળ થઈ જાય અને એણે તમને સાચવવા આપેલું હથિયાર પાછું માંગે, હવે સાચું બોલીને કે દેવું ચૂકવવાના નામે એને હથિયાર પાછું આપી દેવું, શું એ ન્યાય કહેવાય?
ના કહેવાય, બરાબર.
પછી પોલેમાર્ક્સ આવે, એ કહે, મિત્રને મદદ કરવી અને દુશ્મનને નુકસાન પહોંચાડવું એ ન્યાય. સોક્રેટીઝ કહે, પણ નુકસાન પહોંચાડવાથી તો દુશ્મન વધારે ખરાબ બનશે ને, એમાં ન્યાય ક્યાંથી આવ્યો?
એટલે આ બધી વ્યાખ્યાઓ અધૂરી છે એમ.
હા, અને પછી આવે છે પેલો થ્રેસીમેકસ, એકદમ આક્રમક. એ સીધું જ કહે છે, ન્યાય બીજું કંઈ નથી, શક્તિશાળીનો ફાયદો છે.
ઓહો, એટલે કે જેની લાઠી એની ભેંસ જેવું, જે સત્તામાં હોય એ પોતાના ફાયદા માટે નિયમ બનાવે અને બીજા પાસે પડાવે.
બરાબર. એટલું જ નહીં, એ તો એમ પણ દલીલ કરે છે કે અન્યાયી બનવામાં જ વધારે ફાયદો છે, વધારે મજા છે.
આ તો મોટો પડકાર કહેવાય સોક્રેટીઝ માટે.
ચોક્કસ. અને આ પડકારને પ્લેટોના ભાઈઓ ગ્લોકોન અને એડિમેન્ટસ પુસ્તક 2માં વધુ ધારદાર બનાવે છે. એ લોકો સોક્રેટીઝને કહે છે, જુઓ, તમે એમ કહો છો કે ન્યાય પોતે જ સારો છે, તો સાબિત કરો. ધારો કે અમારી પાસે ગીગીઝની વીંટી જેવી વીંટી હોય,
પેલી અદ્રશ્ય થવાવાળી.
હા, એ પહેરીને અમે અદ્રશ્ય થઈ જઈએ, કોઈ અમને જોઈ ન શકે, કોઈ સજાનો ડર નહીં, તો પણ શું અમે ન્યાયી રહીશું કે પછી મન ફાવે એમ નહીં કરીએ? તમે એ સાબિત કરો કે ન્યાય ફક્ત એના સારા પરિણામો, જેમ કે સારી આબરૂ, ઇનામ માટે નહીં, પણ એના પોતાનામાં જ સારો છે, પરિણામ ભલે ગમે તે આવે.
બાપરે, આ તો ખરેખર બહુ જ અઘરો સવાલ પૂછી લીધો. તો સોક્રેટીઝ આનો જવાબ કેવી રીતે આપે છે? અહીંથી જ પેલી રાજ્યની વાત શરૂ થાય છે ને?
હા, બરાબર. અહીંથી સોક્રેટીઝ કહે છે કે ભાઈ, વ્યક્તિના આત્મામાં ન્યાય શોધવો અઘરો છે. અક્ષરો બહુ નાના છે, દેખાતા નથી. ચાલો પહેલા મોટા અક્ષરોમાં જોઈએ, એટલે કે એક આખા રાજ્યમાં ન્યાય કેવો દેખાય છે એ સમજીએ, અને પછી એ જ સિદ્ધાંત વ્યક્તિના આત્મા પર લાગુ પાડીશું. અને આમ તેઓ એક આદર્શ રાજ્ય, જેને કાલીપોલિસ કહે છે, એની કલ્પના, એની રચના કરવાનું શરૂ કરે છે.
અને આ આદર્શ રાજ્યમાં મુખ્ય કોણ હોય? પેલો પ્રખ્યાત વિચાર ફિલોસોફર કિંગનો, એ અહીં જ આવે છે.
બરાબર પકડ્યું. પ્લેટોનું માનવું હતું કે રાજ્ય ચલાવવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ કોણ? એ જે જ્ઞાનને પ્રેમ કરે છે, જે સત્યને સમજે છે અને જેને સત્તાનો મોહ નથી, મતલબ કે તત્વજ્ઞાની. આ એમનો સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ચર્ચાસ્પદ વિચાર છે. જ્યાં સુધી તત્વજ્ઞાનીઓ રાજા ન બને, અથવા જે રાજાઓ છે એ સાચા અર્થમાં તત્વજ્ઞાનને ન અપનાવે, ત્યાં સુધી શહેરોને કે માનવજાતને દુષ્ટતામાંથી મુક્તિ મળવાની નથી.
પણ આવા તત્વજ્ઞાની શાસકો તૈયાર કઈ રીતે કરવા? એમના શિક્ષણ વિશે પણ પ્લેટોએ વિસ્તારથી વાત કરી છે ને, પુસ્તક 3માં કદાચ.
ચોક્કસ. પ્લેટો માટે શિક્ષણ એટલે ખાલી માહિતી ભેગી કરવી નહીં, પણ ચારિત્ર્યનું ઘડતર, ખાસ કરીને જેમને રાજ્યના રક્ષક, ગાર્ડિયન્સ અને પછીથી શાસક બનવાનું છે, એમના માટે તો બહુ જ કાળજીપૂર્વકનું શિક્ષણ જરૂરી છે. સંગીત, કવિતા, શારીરિક કસરત, બધું જ.
પણ પેલું કળા અને સાહિત્ય પર નિયંત્રણની વાત, એ થોડી અટપટી નથી લાગતી?
હા, એ મુદ્દો થોડો વિવાદાસ્પદ છે. પ્લેટોનું માનવું હતું કે દેવતાઓ કે આપણા પૌરાણિક નાયકોની એવી વાર્તાઓ જે એમને અનૈતિક કે નબળા ચિત્રે, એવી વાર્તાઓ યુવાનોના મન પર ખરાબ અસર કરી શકે, એટલે એમના પર સેન્સરશિપ જેવું હોવું જોઈએ. એમનો હેતુ સારા, બહાદુર પણ નમ્ર રક્ષકો તૈયાર કરવાનો હતો.
અને પેલું ઉમદા જૂઠ અથવા ધાતુઓનું રૂપક, એ શું હતું? એ કેમ જરૂરી માનતા હતા?
હા, પુસ્તક 3માં એની વાત છે. એને નોબલ લાઈ કહે છે. પ્લેટો સૂચવે છે કે રાજ્યમાં એકતા અને સામાજિક વ્યવસ્થા જાળવવા માટે નાગરિકોને એક વાર્તા કહેવી જોઈએ, જેમ કે આપણે બધા ધરતીમાતાના સંતાનો છીએ, પણ ભગવાને જ્યારે આપણને બનાવ્યા ત્યારે શાસકોના આત્મામાં સોનું, સૈનિકોમાં ચાંદી અને બાકીના ઉત્પાદકોમાં લોખંડ કે પિત્તળ ભેળ્યું છે.
એટલે દરેકને પોતાનું સ્થાન સ્વીકારવામાં મદદ મળે.
હા, એનો આશય એવો હતો કે લોકો પોતપોતાના વર્ગ અને કાર્યને સ્વીકારી લે અને સમાજમાં સંવાદિતા જળવાઈ રહે. જો કે આજે આ વિચાર આપણને થોડો યોગ્ય ન લાગે એવું બની શકે.
બરાબર, પણ પ્લેટોના કેટલાક વિચારો એ જમાના પ્રમાણે તો બહુ ક્રાંતિકારી પણ હતા. જેમ કે પુસ્તક 5માં સ્ત્રી પુરુષ સમાનતાની વાત આવે છે.
તદ્દન સાચું. પ્લેટો કહે છે કે જો સ્ત્રીઓમાં શાસન કરવાની કે રક્ષક બનવાની ક્ષમતા હોય તો એમને પણ પુરુષો જેવું જ શિક્ષણ અને તક મળવી જોઈએ. એ સમયે એથેન્સમાં આ બહુ જ આગળ પડતી વાત હતી.
અને બીજો ક્રાંતિકારી વિચાર, પેલો રક્ષક વર્ગ માટે ખાનગી મિલકત અને કુટુંબ નાબૂદ કરવાનો, એ શા માટે?
હા, એ પણ પુસ્તક 20માં જ છે. પ્લેટોનું માનવું હતું કે જો રક્ષકો પાસે પોતાની અંગત મિલકત કે કુટુંબ હશે તો એમનામાં સ્વાર્થ વૃત્તિ આવી શકે છે. એમની વફાદારી રાજ્ય અને પોતાના અંગત હિતો વચ્ચે વહેંચાઈ જશે, એટલે રાજ્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ માટે એમના માટે આ બધું ન હોવું જોઈએ. અલબત્તા આ વિચારો ખૂબ જ આદર્શવાદી અને કદાચ અવ્યવહારુ પણ ગણાયા છે.
અને આ બધા ગહન વિચારો સમજાવવા માટે પ્લેટો રૂપકોનો બહુ સરસ ઉપયોગ કરે છે. પેલી પ્રખ્યાત ગુફાની રૂપક કથા, એલેગરી ઓફ ધ કેવ, એ પુસ્તક 7માં આવે છે નહીં, ઇશુ સમજાવે છે.
હા, એ કદાચ પ્લેટોનું સૌથી શક્તિશાળી અને યાદગાર રૂપક છે. કલ્પના કરો કે કેટલાક લોકો જન્મથી જ એક અંધારી ગુફામાં કેદ છે. એમના હાથ પગ બાંધેલા છે અને એ ફક્ત સામેની દિવાલ જ જોઈ શકે છે. એમની પાછળ આગ સળગે છે અને આગ અને કેદીઓ વચ્ચે લોકો વસ્તુઓ લઈને પસાર થાય છે, જેના પડછાયા પેલી દિવાલ પર પડે છે.
એટલે કે કેદીઓ ફક્ત પડછાયા જ જુએ છે?
હા, અને એ પડછાયાને જ સાચી દુનિયા માને છે. હવે કલ્પના કરો કે કોઈ એક કેદીને મુક્ત કરવામાં આવે અને ગુફાની બહાર લઈ જવામાં આવે. પહેલા તો બહારના પ્રકાશથી એની આંખો અંજાઈ જશે, એને તકલીફ પડશે.
બરાબર.
અંધારામાંથી અજવાળામાં અચાનક,
પણ ધીમે ધીમે
એ પહેલા વસ્તુઓના પ્રતિબિંબ જોશે, પછી વસ્તુઓ જોશે અને છેવટે એ સૂર્યને જોઈ શકશે. પ્લેટો માટે સૂર્ય એ પરમ સત્ય, એટલે કે સારાના સ્વરૂપ, ફોર્મ ઓફ ધ ગુડ નું પ્રતીક છે.
એટલે આખી યાત્રા અજ્ઞાનમાંથી જ્ઞાન તરફની છે, પેલી દેખીતી દુનિયામાંથી વાસ્તવિક સત્ય તરફ.
બરાબર. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જે વ્યક્તિ આ સત્ય જાણી લે છે, જ્ઞાન પ્રાપ્ત કરી લે છે, પ્લેટો કહે છે કે એની ફરજ છે કે એ પાછો ગુફામાં જાય.
પાછો ગુફામાં? શા માટે?
પેલા બીજા કેદીઓને, જે હજી અંધારામાં જ છે, પડછાયાને જ સત્ય માને છે, એમને મુક્ત કરવા માટે, એમને સાચું જ્ઞાન બતાવવા માટે. ભલે પછી એ લોકો એની વાત ન માને, એની મજાક ઉડાવે કે કદાચ એને મારી નાખવાની કોશિશ પણ કરે. આ તત્વજ્ઞાનીની સમાજ પ્રત્યેની જવાબદારી છે.
આ તો બહુ ઊંડી વાત છે. અને આ જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો શું, એ પણ કહ્યું છે પ્લેટોએ?
હા, એ માટે પ્લેટો ઉચ્ચ શિક્ષણના એક આખા અભ્યાસક્રમની વાત કરે છે, જેમાં ગણિત, ભૂમિતિ, ખગોળશાસ્ત્ર અને છેલ્લે ડાયાલેક્ટિક, એટલે કે તર્ક વિતર્ક દ્વારા સત્ય સુધી પહોંચવાની પદ્ધતિ, આ બધાનો સમાવેશ થાય છે.
તો પ્લેટોએ આદર્શ રાજ્ય અને આદર્શ વ્યક્તિની વાત તો કરી, પણ શું એમણે એ પણ જણાવ્યું છે કે આ આદર્શ સ્થિતિમાંથી પતન કેવી રીતે થાય છે, રાજ્યો કેવી રીતે બગડે છે?
હા, બિલકુલ. પુસ્તક 8માં એનું વિગતવાર વર્ણન છે. એ સમજાવે છે કે શ્રેષ્ઠ શાસન, એટલે કે એરિસ્ટોક્રેસી, જ્યાં જ્ઞાની અને સદ્ગુણી લોકો શાસન કરે છે, એ પણ સમય જતાં બગડી શકે છે. જો શાસકોના સંતાનોમાં સન્માન અને કીર્તિનો મોહ વધે તો રાજ્ય ટીમોક્રેસી બને છે.
સન્માનનું શાસન.
હા, પછી જો ધનનો લોભ વધે તો ઓલિગાર્કી આવે, એટલે કે ધનવાનોનું શાસન. પછી જ્યારે ગરીબો આ ધનિકો સામે બળવો કરે અને સત્તા પોતાના હાથમાં લે, ત્યારે ડેમોક્રેસી, એટલે કે લોકશાહી આવે છે.
પ્લેટો લોકશાહીના ટીકાકાર હતા એમ કહેવાય છે ને?
હા, થોડા અંશે. એમને ડર હતો કે લોકશાહીમાં કોઈ અનુશાસન નથી હોતું, દરેકને મન ફાવે તેમ કરવાની છૂટ હોય છે, અને આ અતિશય સ્વતંત્રતા છેવટે અરાજકતા તરફ દોરી જાય છે. અને પછી લોકશાહીની આ અંધાધૂંધીમાંથી જ એક ચાલાક અને મહત્વાકાંક્ષી નેતા લોકોનો વિશ્વાસ જીતીને સરમુખત્યાર ટાયરન્ટ બની જાય છે. આ સૌથી ખરાબ શાસન છે. અને પ્લેટો દરેક રાજ્યના પ્રકાર સાથે વ્યક્તિના આત્માનો અનુરૂપ પ્રકાર પણ જોડે છે.
અને પુસ્તકનો અંત કેવી રીતે આવે છે? પેલી ઈરની કથા મિથ ઓફ એર પુસ્તક એક્સમાં આવે છે ને, એ શું છે?
હા, પુસ્તકના લગભગ અંતમાં પ્લેટો ઈરની કથા કહે છે. ઈર નામનો એક સૈનિક યુદ્ધમાં મરાયો ગણાય છે, પણ 12 દિવસ પછી એના શરીરમાં જીવ પાછો આવે છે. એ દરમિયાન એણે પરલોકમાં જે જોયું એનું વર્ણન કરે છે. ત્યાં આત્માઓને એમના જીવનમાં કરેલા સારા ખરાબ કર્મોનું ફળ કેવી રીતે મળે છે, અમુક સમય માટે સ્વર્ગ કે નરક ભોગવવું પડે છે,
અને પછી
એમને ફરીથી નવું જીવન પસંદ કરવાની તક મળે છે. દરેક આત્મા પોતાની સમજણ અને અનુભવ પ્રમાણે પોતાનું આગલું જીવન પસંદ કરે છે. આખી કથા દ્વારા પ્લેટો ફરી એકવાર એ જ સંદેશ આપવા માંગે છે કે ન્યાયી અને સદ્ગુણી જીવન જીવવું એ માત્ર આલોક માટે જ નહીં, પણ પરલોક માટે અને આવતા જન્મો માટે પણ શ્રેષ્ઠ છે.
વાહ, ખરેખર આ પુસ્તક વિચારોનો એક મહાસાગર છે, ખૂબ જ ઊંડાણ અને વિશાળ ફલક. તો આટલી બધી વાતોમાંથી આપણા માટે મુખ્ય સંદેશા શું ગણી શકાય, શું શીખવા જેવું છે?
મને લાગે છે કે સૌથી પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ એ જ છે જે આપણે શરૂઆતમાં વાત કરી. ન્યાય એટલે આંતરિક સંવાદિતા. આપણે ઘણીવાર ન્યાયને બહારની દુનિયામાં શોધીએ છીએ, કાયદા, નિયમો, કોર્ટ કચેરી. પણ પ્લેટો કહે છે કે સાચો ન્યાય તો અંદરથી શરૂ થાય છે. આપણા મન, આપણી ભાવનાઓ, આપણી ઈચ્છાઓ, એ બધા વચ્ચે એક યોગ્ય સંતુલન, એક વ્યવસ્થા.
એટલે કે આપણી અંદરની શાંતિ, આપણું આંતરિક સંતુલન, એ જ સાચો ન્યાય છે. આ વાત તો ખરેખર આપણા રોજિંદા જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે, નહીં? મનની શાંતિ હોય તો બધું બરાબર લાગે.
બિલકુલ. બીજો મહત્વનો મુદ્દો પેલો તત્વજ્ઞાની રાજાનો આદર્શ. ભલે આજે એ કદાચ શક્ય ન લાગે કે કોઈ તત્વજ્ઞાની રાજા બને, પણ એ વિચાર આપણને એ યાદ અપાવે છે કે નેતૃત્વમાં શાણપણ, નૈતિકતા અને નિસ્વાર્થ સેવાભાવ કેટલા જરૂરી છે. જ્યારે આપણે કોઈ નેતાને પસંદ કરીએ કે કોઈ અધિકારી વિશે વિચારીએ, ત્યારે શું આપણે આ ગુણો પર ધ્યાન આપીએ છીએ?
હા, આ એક મોટો પ્રશ્ન છે. આપણે ઘણીવાર દેખાવો કે વાદો પર જતા રહીએ છીએ. અને ત્રીજો મુદ્દો શિક્ષણ વિશેનો, કે શિક્ષણનો હેતુ ખાલી નોકરી મેળવવાનો નથી.
ચોક્કસ. શિક્ષણ એટલે ચારિત્ર્યનું ઘડતર. પ્લેટો માટે શિક્ષણનો મુખ્ય હેતુ સારા, સદ્ગુણી અને વિચારશીલ નાગરિકો તૈયાર કરવાનો હતો. આજની શિક્ષણ વ્યવસ્થા ઘણીવાર માર્ક્સ, ગ્રેડ, ડિગ્રી એના પર વધુ ભાર મૂકે છે. પણ પ્લેટો યાદ અપાવે છે કે જિજ્ઞાસા, પ્રમાણિકતા, હિંમત, સંયમ આ બધા ગુણો કેળવવા એ પણ એટલું જ જરૂરી છે. વાલીઓ અને શિક્ષકો બધા માટે આ વિચારવા જેવું છે.
અને પેલી ગુફાની કથા, એમાંથી શું શીખ મળે આજકાલના સમયમાં, ખાસ કરીને આ માહિતીના યુગમાં?
એ તો બહુ જ પ્રાસંગિક છે. ગુફાની કથા આપણને શીખવે છે કે આપણે જે જોઈએ છીએ, સાંભળીએ છીએ, માનીએ છીએ એ કદાચ આખું સત્ય ન પણ હોય. આજે આપણી આસપાસ ટીવી, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા માહિતીનો ધોધ વહે છે. એવામાં શું સાચું છે, શું ખોટું છે, શું અધૂરું છે એ સમજવું બહુ જ જરૂરી છે. ગુફાની કથા આપણને વિવેચનાત્મક રીતે વિચારવાનું, ક્રિટિકલ થિંકિંગ કહે છે, સપાટીની નીચે જોવાનું, પ્રશ્નો પૂછવાનું શીખવે છે. અને છેલ્લો મુદ્દો, લોકશાહી પર એમની ટીકા. જો કે આપણે લોકશાહીમાં રહીએ છીએ અને એના ફાયદા જાણીએ છીએ, પણ પ્લેટોની ચેતવણી પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એમને ડર હતો કે લોકો ઘણીવાર લાગણીમાં તણાઈ જાય, ભીડતંત્રનો શિકાર બને અને નેતાઓ કદાચ લોકપ્રિયતા ખાતર ખોટા નિર્ણયો લે. એમની ટીકા આપણને એક જાગૃત, માહિતગાર અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા આપે છે.
સાચી વાત છે. આ પુસ્તકમાં એવા ઘણા વિચારો છે, ઘણા વાક્યો છે જે સીધા મગજમાં ઉતરી જાય. જેમ કે પેલું, જ્યાં સુધી તત્વજ્ઞાનીઓ રાજા નહીં બને એ તો લગભગ કોટ બની ગયું છે. શાણા નેતૃત્વની જરૂરિયાત.
હા, અને બીજું, ન્યાય એ બાહ્ય નહીં પણ આંતરિક બાબત છે. પોતાના આંતરિક ઘરને વ્યવસ્થિત કરવું. ફરી એ જ વાત, આત્માની સંવાદિતા.
અને ગુફાનું રૂપક પોતે જ એક મોટો સંદેશ છે. જ્ઞાન મેળવવાની યાત્રા, આપણી ધારણાઓને પડકારવાનું મહત્વ.
અને પેલું વાક્ય પણ બહુ મહત્વનું છે, જેનો સાર એવો છે કે જાહેર જીવનમાં રસ ન લેવાની સજા એ છે કે તમારા પર તમારાથી ઉતરતા લોકો શાસન કરે છે. આ નાગરિક તરીકે આપણી જવાબદારી અને સક્રિયતા પર ભાર મૂકે છે.
ખરેખર 2500 વર્ષ પછી પણ આ વિચારો કેટલા તાજા લાગે છે. તો હવે મુખ્ય સવાલ એ છે કે આટલા ઊંડા અને કદાચ થોડા અઘરા લાગતા વિચારોને આપણે આપણા રોજબરોજના જીવનમાં સામાન્ય માણસ કઈ રીતે ઉતારી શકીએ, શું કરી શકીએ?
વાસના, આપણે દિવસ દરમિયાન આપણા પોતાના વર્તન અને લાગણીઓને થોડું ઓબ્ઝર્વ કરી શકીએ. ક્યારે આપણો ગુસ્સો જુસ્સો હાવી થઈ જાય છે, ક્યારે કોઈ ઈચ્છા વાસના આપણને ખોટા નિર્ણય તરફ દોરી જાય છે. શું આપણો તર્ક, આપણી સમજણ એ સમયે સક્રિય હતી? આટલું વિચારવાથી પણ શરૂઆત થઈ શકે છે.
હા, આત્મનિરીક્ષણ જેવું થયું. બીજું શું?
બીજું, આપણે આપણી આસપાસના નેતાઓ કે પછી ઓફિસમાં આપણા બોસ કે સમાજમાં પ્રભાવશાળી લોકો, એમને કેવી રીતે જોઈએ છીએ? શું આપણે ખાલી એમની સત્તા, પૈસા કે લોકપ્રિયતાથી અંજાઈ જઈએ છીએ, કે પછી આપણે એમનામાં ખરેખર શાણપણ, ન્યાયપણું, બીજા માટેની ચિંતા એવા ગુણો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ? પ્લેટો આપણને વ્યક્તિનું મૂલ્યાંકન ઊંડાણથી કરવા પ્રેરે છે.
અને મીડિયા અને મનોરંજનનું શું? પ્લેટો તો કળા પર નિયંત્રણની વાત કરતા હતા.
હા, આપણે કદાચ એમના નિયંત્રણો સાથે સહમત ન થઈએ, પણ આપણે એ તો વિચારી જ શકીએ કે આપણે જે ફિલ્મો જોઈએ છીએ, જે ગીતો સાંભળીએ છીએ, જે સમાચારો વાંચીએ છીએ, એ આપણા વિચારો, આપણા મૂલ્યો, આપણી વાસ્તવિકતાની સમજને કેવી રીતે ઘડે છે? શું એ આપણને વધુ સારા, વધુ વિચારશીલ માણસ બનવામાં મદદ કરે છે, કે પછી એ ખાલી ટાઈમપાસ છે અથવા કદાચ નકારાત્મક અસર કરે છે? થોડી સભાનતા કેળવી શકીએ.
અને શિક્ષણ વિશે તો આપણે વાત કરી જ. આપણા બાળકોના શિક્ષણમાં અથવા આપણા પોતાના સતત શીખવામાં ચારિત્ર્ય ઘડતર અને નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપવું.
આખી ચર્ચા પરથી મને જે એક મુખ્ય બોધપાઠ મળ્યો છે તે એ છે કે પ્લેટો માટે ન્યાય, સદ્ગુણ અને સુખ આ ત્રણેય અવિભાજ્ય રીતે જોડાયેલા છે. સાચું સુખ, સાચી પરિપૂર્ણતા એ બહારની સફળતા કે વસ્તુઓમાં નથી, પણ આપણી અંદરની સ્થિતિમાં છે, આપણા આત્માની તંદુરસ્તી અને સંવાદિતામાં છે.
અને મારા માટે સૌથી પ્રેરણાદાયક વાત એ છે કે ફિલોસોફી એટલે કંઈક બહુ અઘરું, સામાન્ય માણસથી દૂરનું વિષય નથી. પ્લેટો બતાવે છે કે તત્વજ્ઞાન તો વાસ્તવમાં જીવનને સારી રીતે જીવવાની કળા શીખવાનો, પોતાની જાતને અને આ દુનિયાને વધુ સારી રીતે સમજવાનો અને એક સારો માણસ અને જવાબદાર નાગરિક બનવાનો પ્રયાસ છે. એ ખરેખર બહુ બહુ મોટી વાત છે.
તો આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીને જઈએ. પ્લેટોએ જે આંતરિક સંવાદિતા અને શાણપણની વાત કરી, એને આપણે આપણા પોતાના જીવનમાં અને આપણી આસપાસના સમાજમાં ભલે નાના પાયે પણ કેવી રીતે કેળવી શકીએ? એવા કયા નાના નક્કર પગલા હોઈ શકે જે આપણને અને આપણી આસપાસની દુનિયાને વધુ ન્યાયી, વધુ વિચારશીલ અને વધુ સંતુલિત બનાવવામાં મદદ કરી શકે?
મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.